તારીખ 12/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 368 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 296
બોલમાં આવે છે પુરુષાર્થ કરવાની કળ સુધી જાય તો માર્ગની મૂંઝવણ કરી જાય, પછી કળે કમાય, ધન ધનને કમાવે, ધન રડે તો ઢગલા થાય, એટલું આવે છે. તો એમાં શું કહેવું છે? એટલે કળનો પ્રશ્ન છે, પુરુષ કરવાની કળ એટલે શું? આપણે ત્યાં પણ એમ કહેવાય છે કે કેટલાક કામ બળે ન થાય એટલા કળે થાય. વચનામૃત એટલે બેનશ્રીના વચનામૃતમાં એ વાત એમણે કરી છે, એટલે એમના જ વચનામૃત ઉપર પ્રશ્ન છે. આમાં તમે વિશેષ સમજાવો કે કળ એટલે શું, પુરુષાર્થની કળ એટલે શું, એ પ્રશ્ન છે. પછી કહેવતનો દૃષ્ટાંત એમાં લીધો છે કે પંડે રડે તો પેટ ભરાય, ધન રડે તો ઢગલા થાય. મજૂર લોકો છે, શરીરની મજૂરી કરે ત્યારે માન પેટ ભરે, જ્યારે વેપારી લોકો છે એ શરીરની મજૂરી નથી કરતા પણ પૈસા રોકે અને ઢગલા બંધ કમાય છે. એટલે એના ઉપરથી કહેવત પડી છે ગુજરાતીમાં કે પંડે રડે તો પેટ ભરાય ને ધન રડે તો ઢગલા થાય. કે નોકરી કરતો હોય એને મજૂરી કરવી પડે, શરીરનો પરિશ્રમ કરે અને પેટ ભરાય બહુ બધું, કારણ કે મોટો પૈસાવાળો ન થઈ જાય. વેપાર કરે પૈસા રહેતો નથી તો શ્રીમંત થઈ જાય. એમ પુરુષાર્થની કળ એટલે શું, આમ એવી રીતે પ્રશ્ન ઉઠાવ્યો છે. સમાધાન, આ ચૈતન્ય તેજ હું છું એવી યથાર્થ જ્ઞાનની કળ એટલે કે પુરુષાર્થની કળ અંતરમાં સુધી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પણ તે જ્ઞાનની કળ, પુરુષાર્થની કળ ક્યારે સુજે કે હું કોણ છું અને આ વિભાવ શું છે એમ નક્કી કરીને વિભાવથી ન્યારો છે થાય ત્યારે. શું કહે છે કે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરે, નક્કી કરે ત્યારે, ઓળખાણ કરે, નિશ્ચય કરે, એ જ્ઞાનની યથાર્થ કળ એટલે કે પુરુષાર્થની કળ, જ્ઞાનની કળ ને પુરુષાર્થની કળમાં ટ્રાન્સફર થાય છે. મૂળ તો જ્ઞાનની કળા છે. યથાર્થ જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને ઓળખવું કે જે સ્વરૂપ ઓળખાતા અંતર્મુખી પુરુષાર્થ કેમ થાય તે સૂજે છે અથવા આવડે છે. જે કોઈ રહસ્યભૂત વિષય છે અથવા જે કોઈ અધ્યાત્મનું રહસ્ય છે એ આ સ્થળે છે કે અંતર્મુખ કેમ થવું, અંતર્મુખ કેમ થવું અને અંતરતત્વ સ્વરૂપ એવું જે પોતાનું પરમાત્મ તત્વ છે અંદરમાં એનો આશ્રય એમાં હું પણ કઈ રીતે કરવું, આ એક રહસ્યભૂત વિષય રહ્યો છે જગતમાં. જેને એ રહસ્યનો ઉકેલ આવે છે એને જ્ઞાનની સૂઝથી અથવા જ્ઞાનની કળાથી, જ્ઞાનની કળ હાથમાં આવે છે કે કેવી રીતે કામ કરવું તો પુરુષાર્થ ઉત્પન્ન થઈ જાય છે. પુરુષાર્થનું ઉત્પાદક યથાર્થ જ્ઞાન છે. એ સિવાય કોઈ પુરુષાર્થનું ઉત્પાદક કારણ નથી. યથાર્થ જ્ઞાન યથાર્થ પુરુષાર્થને ઉત્પન્ન કરે છે, અને એ યથાર્થ જ્ઞાન માટે સત્સંગ સ્વાધ્યાય આદિ બાહ્ય સાધન છે. અંતરંગ સાધન પોતાનું આત્મકલ્યાણ કરવાની તીવ્ર ભાવના છે, ઉપર ઉપરની ભાવના નહીં પણ તીવ્ર ભાવના છે. બેનો મેલ મળે, પોતાની તીવ્ર ભાવના હોય અને બહારમાં યથાર્થ સત્સંગ મળે તો જ્ઞાનની કળા આવડી જાય. જ્ઞાનની કળા આવડે તો પુરુષાર્થની કળા ઉત્પન્ન થાય. જ્ઞાન અને પુરુષાર્થ મળીને જીવને સંસારથી બચાવે છે, સંસારના દુઃખોથી અને પરિભ્રમણથી બચાવે છે. શું લીધું કે આ ચૈતન્ય તેજ હું છું એવી યથાર્થ જ્ઞાનની કળ, પોતાના ચૈતન્ય સ્વરૂપમાં હું પણ જ્ઞાનથી થાય, વિકલ્પથી થાય એમ નથી, જ્ઞાનથી થાય. એટલે જ્ઞાન પોતાના ચૈતન્યને ગ્રહણ કરે અને તે સ્વપણે ગ્રહણ કરે, એ જ્ઞાનની કળા છે. ઉલટું અથવા વિપરીત એમ થઈ રહ્યું છે કે શરીર તે હું અને રાગાદી જે ભાવો વિકારી વિભાવી ભાવો થાય છે તે હું, એવો વિપરીત અનુભવ થઈ રહ્યો છે. એ વિભાવોનો પણ નાશ થાય છે અને શરીરનો સંયોગ પણ છૂટીને વિયોગ થઈ જાય છે, એ વાત બધાને અનુભવ ગોચર છે. વિભાવો તો ક્ષણે ક્ષણે નાશ પામે છે અને શરીરનો નાશ થાય છે એ તો પ્રત્યક્ષ રોજિંદો વિષય જોવા મળે છે. ભલે બીજાના શરીરનો તો નાશ થાય છે, છતાં આત્મા છે ચૈતન્ય સ્વરૂપે, અવિનાશી તત્વ છે, એનો નાશ થતો નથી. તો હું કોણ? હું શરીર, હું વિભાવ, નાશ થાય છે તો તે હું કે નાશ નથી થતો તે હું, અથવા નાશને જાણનારો તે હું? વિભાવને, વિભાવના નાશને, શરીરને, શરીરના નાશને જાણનારો તો કોઈ જુદો છે. એવો કોઈ સચેતન ચૈતન્ય પદાર્થ છે જે અનુભવ કરે છે, અનુભવ કરવાનો જેનો સ્વભાવ છે, એવો અનુભૂતિ સ્વરૂપ એ હું છું એમ યથાર્થ એમ જ્ઞાન કરે, એટલે સમજણ કરે એમને યથાર્થ જ્ઞાનની કળ એમ લીધું છે. આમ સમજણ કરે છે, સત્સંગ સ્વાધ્યાયથી માણસ સમજણ કરે છે પણ પરિસ્થિતિમાં કાંઈ ફેર પડતો નથી અને મૂંઝવણ ટળતી નથી. યથાર્થ જ્ઞાનની કળા અને પુરુષાર્થની, યથાર્થ પુરુષાર્થની કળા એ જ માર્ગ છે. એટલે પછી માર્ગની મૂંઝવણ નથી. માર્ગ કયો કે ઉપાય કયો? દુઃખ મટાડવાનો અને સુખ પ્રાપ્તિનો ઉપાય અથવા ઈલાજ એને માર્ગ કહે છે. એ સંબંધીમાં જીવ અજાણ્યો છે ત્યાં સુધી મૂંઝાય છે, ત્યાં સુધી મૂંઝાય છે, અજાણ્યો છે ત્યાં સુધી મૂંઝાય છે. અને એ મૂંઝવણ ક્યારે ટળે? કે એનું યથાર્થ જ્ઞાન થતાં પુરુષાર્થ જાગે ત્યારે. પણ તે જ્ઞાનની કળ, પુરુષાર્થની કળ ક્યારે સુજે? હું કોણ છું, આ વિભાવ શું છે એમ નક્કી કરીને વિભાવથી ન્યારો થાય ત્યારે. એટલે એ પહેલા વિભાવથી એક મેઘ તન્મય થઈને પરિણમે છે. વિભાવ નાશ પામતો ભાવ હોવા છતાં પણ એની સાથે તન્મયતા અનુભવ કરે છે, ભિન્ન હોવા છતાં અભિન્ન અનુભવ કરે છે, તન્મય થઈને અનુભવ કરે છે. કહે છે કે એનાથી જુદો પડે ત્યારે ઓળખીને નક્કી કરીને, શું એમ નક્કી કરીને નિશ્ચય કરીને ઓળખાણ કરીને ભાવોનો, ચૈતન્ય ભાવોનો અને વિભાવ ભાવોનો પરિચય કરીને ઓળખાણ કરીને નક્કી કરે ત્યારે સ્વરૂપની ઓળખાણ થાય, ત્યારે પુરુષાર્થ જાગે. એમની ઘણી વાતોમાં નિશ્ચય કરવાનો વિષય ખૂબ આવે છે. તેને ક્યાંય ચેન પડે નહીં, મારે એક આત્મા જોઈએ છે ને બીજું કાંઈ જોઈતો હું નથી, એવા જીવને બીજે ક્યાંય ચેન પડે નહીં. પોતાને આત્મશાંતિ ઉત્પન્ન થાય તો એને અશાંતિ 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 બધે તમામ ભાવોમાં તમામ પ્રસંગોમાં અશાંતિ લાગ્યા કરે, એટલે ક્યાંય ચેન પડે નહીં. અશાંતિ હોય એને ચેન પડે નહીં. જે કાંઈ તકલીફ છે એ વાતની છે કે જીવને અશાંતિ હોવા છતાં અશાંતિ લાગતી નથી. વિકલ્પોમાં દુઃખ હોવા છતાં દુઃખ લાગતું નથી. અનેક પ્રકારના અસમાધાન અજ્ઞાનને લઈને અનેક પ્રકારના અસમાધાન હોવા છતાં અસમાધાનથી મૂંઝાતો નથી. મૂંઝવણ છે તો પણ હજી મૂંઝાતો નથી. મૂંઝાય તો રસ્તો કાઢ્યા વિના. મૂંઝવણ એક એવી ચીજ છે અથવા એવી એક દશા છે, એવી એક સ્થિતિ છે કે કોઈ પણ જીવ જ્યાં જે વાતમાં મૂંઝાય ત્યાં તેનો રસ્તો કાઢ્યા વગર રહી શકે નહીં. આ તો પ્રેક્ટિકલ સાઈડ છે, બધાને અનુભવમાં આવે છે. પોતાને દુઃખ છે, પોતાને મૂંઝવણ છે, પોતાને અસમાધાન છે, એમ બરાબર જો એ અનુભવ કરે તો એમાંથી રસ્તો કાઢ્યા વગર. શું ક્યારે એ થાય કે જ્યારે એને સાથે સાથે ચેન પડતું ન હોય ત્યારે નક્કી ક્યારે કરે? નહીતર નક્કી કરવાની કાંઈ ફુરસદ નથી જીવને. એટલા બધા કામને, એટલે બધી બીજી બીજી વાતોની ચિંતા છે, બીજા બીજા પ્રસંગોની ચિંતા છે, અથવા દેહાદેની એટલી ચિંતા છે, અને બીજો કાંઈ ધંધો વેપાર ન હોય એને શરીરની ચિંતામાં પડે છે, આત્માની ચિંતા કરી શકતો નથી. મારે એક આત્મા જ જોઈએ છે એટલે આત્માની સ્થિતિ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું હું નથી. શું ગાંધીજીના જીવન પરિચયમાંથી એ વાત નીકળે છે કે એને શાંતિ સિવાય ક્યાંય ચેન નહોતું પડતું. આત્માની શાંતિ નહીં મળે ત્યાં સુધી ચેન નહોતું, એ બેચેની એમની વધતી ગઈ એટલે રસ્તો નીકળ્યો. એ બેચેનીનો ઉકેલ મળે એવો કોઈ પ્રત્યક્ષ યોગ થયો ગુરુદેવનો, એટલે એમને બેચેની કરી, એમની મૂંઝવણ મટી, અનાદિની મૂંઝવણ મટી. મારે એક આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. અને જેને આત્મા જોઈએ છે એને બીજું જોઈતું નથી, આત્મા નથી જોઈતો એને આખું જગત જોઈએ છે. એક આત્મા સિવાય જગતમાં કોઈ વસ્તુની વિશેષતા લાગે નહીં. એક આત્મા જ વિશેષ અને સર્વોત્કૃષ્ટ છે એટલી આત્માની જરૂરિયાત જણાય તો પુરુષાર્થની પર સુધી જાય. વાત એ છે, જરૂરત લાગી છે કે નહીં, જીવને પોતાને પ્રશ્ન પૂછવો હોય તો આ પૂછવા જેવો છે કે હે જીવ, તને તારી આત્મશાંતિની જરૂર લાગી છે કે નહીં. તો આત્મશાંતિ મળે એવો ઉપાય છે ખરો, હજી માર્ગનો લોપ થયો નથી. છઠ્ઠારામાં માર્ગ નહીં મળે, મનુષ્યો હશે પણ માર્ગ નહીં મળે કોઈને. પંચમારામાં હજી માર્ગનો લોપ નથી છે, એટલું હજી અહીંયા આ કાળમાં જન્મ લેનારનું સદભાગ્ય છે કે જો એને આત્મશાંતિ જોઈતી હોય તો આત્મશાંતિ પ્રાપ્ત થાય એવો અવકાશ છે. બહારમાં પણ અવકાશ છે અને અંદરમાં પણ અવકાશ છે. અંદરમાં પણ જીવ યોગ્યતા લઈને આવે છે અને બહારમાં પણ તથારૂપ એને સંયોગ મળે છે. બે વાત છે. એક આત્મા સિવાય જગતમાં કોઈ વસ્તુની વિશેષતા લાગે નહીં. શું કામ? જો શાંતિ ન મળતી હોય તો બીજી બધી વ્યવસ્થા શું કામની? બીજી બધી વસ્તુ કોઈ શાંતિ લાવી દેતી નથી. કોઈ પણ શ્રીમંતમાં શ્રીમંત માણસને પૂછો કે તમારે તમારી આત્મશાંતિ જોઈતી હોય તો તમે ખરીદી શકો ખરા? તમારી તમારી પાસે સંપત્તિ છે, એમાંથી કાંઈ ખરીદી શકો ખરા? એ ચીજ વેચાતી મળતી નથી. જગતમાં પદાર્થો ઘણા છે, સુખ સગવડ અનુકૂળતાના કહેવાતા કહેવાતા પદાર્થો ઘણા છે, છતાં પણ કોઈ સુખ શાંતિ આપી શકતું નથી કે ક્યાંયથી મળી શકતી નથી. એ વાત સાબિત કરવાની જરૂર નથી રહી અત્યારે. તો કહે છે કે એક આત્મા સિવાય જગતમાં કોઈની વિશેષતા, એટલે આત્મશાંતિની જ વિશેષતા લાગે. અને એવું છે પણ, એક આત્મા જ વિશેષ અને સર્વોત્કૃષ્ટ છે. એટલી આત્માની જરૂરિયાત જણાય તો પુરુષાર્થની કળ સુધી જાય. બસ આની જરૂરિયાત લાગવી જોઈએ. પાછો એવું નથી કે સંસારી જીવને કોઈ જરૂરિયાત લાગતી જ નથી. શરીરને અનુસરીને, દેહને અનુસરીને ઘણી જરૂરિયાતો લાગે છે અને જ્યાં જ્યાં જરૂરિયાત લાગે છે ત્યાં ત્યાં તે તે પ્રકારનો અને જે કાંઈ વિચાર આવે એનો એ સંબંધીનો પુરુષાર્થ કર્યા વિના રહેતો નથી. તો એ વાત તો સ્પષ્ટ છે કે જીવને જરૂરિયાત ઊભી છે અને જરૂરિયાત અનુરૂપ પુરુષાર્થ પણ એ કર્યા વગર રહેતો નથી, પ્રવૃત્તિ કર્યા વગર રહેતો નથી. ખોટી દિશામાં અસ્થાનમાં એ પુરુષાર્થ ખર્ચાય છે અને એનું ફળ પણ દુઃખ જ આવે છે, એનું ફળ સુખ આવતું નથી. યથાર્થ સમજણ કરીને સાચી દિશામાં પુરુષાર્થને ને જ્ઞાનને વાળે તો સુખ શાંતિ થાય. વાત તો પોતાના સ્વાર્થની છે. જે કાંઈ કરવું છે એ પોતાના માટે કરવું છે, કોઈના માટે કરવું નથી. ચૈતન્ય આત્મા કોઈ અનુપમ પદાર્થ છે, એમ આત્માની વિશેષતા લાગે તો તેને પુરુષાર્થની કળ સૂજે. હવે તો ક્યારે ઓળખાણ થાય તો અનુપમ પદાર્થ છે, આત્મા છે એ કોઈ અનુપમ પદાર્થ છે. આત્માના ચમત્કારી ગુણોથી ભરપૂર ભરેલો પદાર્થ છે. અચિંત્ય પદાર્થ છે. વિચાર કરવા બેસે તો વિચારમાં ન સમાય એવો મહાન પદાર્થ છે. આમ આખી દુનિયાનો વિચાર કરે છે. જગતના બધા પદાર્થોનો વિચાર કરે છે, ચંદ્ર તારાનો વિચાર કરે છે, શાસ્ત્રો વાંચીને 14 બ્રહ્માંડનો વિચાર કરે છે. એ બધું વિચારમાં સમાય છે. આત્મા એથી મહાન છે, વિચારમાં નથી સમાતો. અચિંત્ય પદાર્થ છે. જ્ઞાન ગોચર અને અનુભવ ગોચર થઈ શકે છે, પણ ચિંતવન ગોચર થઈ શકે નહીં એવો પદાર્થ છે. એટલી મહાનતા છે. કહે છે કે એની વિશેષતા લાગે, ઓળખાઈને એની વિશેષતા લાગે, સમજાય નહીં, લાગે એમ કે છે, ફીલ થાય, તેને પુરુષાર્થની કોલ સૂજે. સીધો જ પુરુષાર્થ ઉછાળો ખાય એવું છે. આત્મ સ્વરૂપ સ્વરૂપ પ્રત્યક્ષ પદાર્થ છે. કેવો પદાર્થ છે? સ્વરૂપ પ્રત્યક્ષ પદાર્થ છે. સ્વરૂપે કરીને પ્રત્યક્ષ જ છે. પ્રત્યક્ષ જ્ઞાને કરીને, એટલે વેદન જ્ઞાને કરીને, વેદનના આધારે એ પ્રત્યક્ષ અંશ છે. સ્વરૂપની પ્રત્યક્ષતા નિહાળવામાં આવે તો પુરુષાર્થ છે એ ઉછળે. પુરુષાર્થ છે એ ઉછળે. એ જ્ઞાનનો પ્રભાવ જ એવો છે કે પુરુષાર્થને ઉછાળે. સ્વ તરફના પુરુષાર્થનો ઉછાળો આવે એવું જ કોઈ સ્વરૂપ છે, એવું જ કોઈ સ્વરૂપ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષને પ્રત્યક્ષ કરીને જોવામાં આવે તો 710 પત્રાંકમાં કૃપાળુદેવે એક ટુકડો મૂક્યો છે. ઘણા ટુકડા લખ્યા છે, એમાં એક ટુકડો બહુ સરસ મૂક્યો છે. આત્મા છે તો પોતે હયાત છે. આત્મા છે તો કે હયાત છે, હું છું ને. તો કહેવાય કેવી રીતે? શરીર છે કે રાજ છે કે નહીં? આત્મા છે. આત્મા પ્રત્યક્ષ છે. આત્મા પ્રત્યક્ષ છે એટલું જ નહીં, આત્મા અત્યંત પ્રત્યક્ષ છે. કેમ કે સ્વસંવેદન અનુભવ ગોચર થઈ ગયું છે. જ્ઞાનનું જ્ઞાન વેદન અનુભવ ગોચર છે, ત્યાંથી આત્માનું અત્યંત પ્રત્યક્ષપણું, પરિપૂર્ણ પ્રત્યક્ષપણું, અનંત પ્રત્યક્ષપણું જ્ઞાન ગોચર થાય છે. અને એટલું થાય એટલે પુરુષાર્થ કરવો ન પડે. વીર્ય ગુણ જોરથી પરિણમે, બળવાનપણે પરિણમે, પુરુષાર્થ ઉછળીને બહાર આવે. આવું સહજ છે. સ્વરૂપ જ્ઞાનમાં પુરુષાર્થનો ઉછાળો આવવો તે સહજ જ છે. કર્તૃત્વ પણ એટલે કરતા ભાવે, કરતા બુદ્ધિએ કરવો પડતો નથી પુરુષાર્થ. અને એવું સહજ પુરુષાર્થનું પરિણમન થાય એ જ પુરુષાર્થનું સ્વરૂપ છે. પુરુષાર્થનું બીજું કોઈ સ્વરૂપ નથી. પછી આ આત્મા છે તે વિભાવથી જુદો છે એમ કરીને, એટલે ભેદજ્ઞાન કરીને પુરુષાર્થથી આગળ જાય, પુરુષાર્થપૂર્વક ભેદજ્ઞાન કરીને આગળ જાય, આગળ વધે પરિણમનમાં. એટલે જેમ જેમ એ પ્રેક્ટિસ ભેદજ્ઞાનની પુરુષાર્થની ચાલુ રહે તો જેમ ધન રળે ને ઢગલા થાય તેમ પુરુષાર્થ થાય, અથવા તેમ ઘણો પુરુષાર્થ થાય તેમ ઘણી શાંતિ, જેમ ઘણો પુરુષાર્થ થાય તેમ ઘણી શાંતિનો અનુભવ થાય અને કર્મોનો નાશ થાય, ઘણા કર્મોનો નાશ થાય. ઢગલાબંધ કર્મ ખરી જાય. આમ તો પ્રતિ સમય દરેક જીવને જેટલા જેટલા કર્મનો ઉદય આવે છે એ કર્મના પરમાણુ નિર્જરી જાય છે, ખરી જાય છે. જીવ એ વખતે અજ્ઞાનપણે મોહ રાગ અને દ્વેષ ભાવે પરિણમીને જે કર્મો ખરે છે એથી વધારે બાંધે છે. જેટલા કર્મો ખરે છે એનાથી બાંધે છે, વધારે બાંધે છે. એટલે કર્મ ખરે છે એ વાત કહેવાતી નથી, બોલાય છે એમ કે જીવ સમયે સમયે નવા કર્મો બહુ બાંધે છે. પ્રજ્ઞાને ગણાતું જ, એની ગણના થતી જ નથી, ગણાતા જ નથી, એની ગણતરી જ નથી થતી. મોક્ષ માર્ગમાં આવેલા જીવને ગુણ શ્રેણી નિર્જરા કહે છે. પ્રત્યેક ગુણ સ્થાનમાં ગુણ શ્રેણી નિર્જરા કહે છે. ગુણ શ્રેણી એટલે શું? આપણે ગણિતની ભાષા છે, અંગ્રેજીમાં એને સ્ક્વેર રૂટ કહેવામાં આવે છે. 4 × 4, 4 વત્તા 4 નહીં, 4 વત્તા 4 8 થાય, પણ 4 × 4 16 થાય. એ તો 4 છે એટલે 4 ગણા થાય, પણ 25 હોય તો 25 ગણું થાય, 100 હોય તો 100 ગણું થાય, 100 વત્તા 700 થાય, પણ 100 × 100 10,000 થાય, 1,000 1,000 નો થાય, 10,000 થાય. એવી રીતે ગુણ શ્રેણી નિર્જરા છે મોક્ષ માર્ગીને, એટલે એનો મોક્ષ થાય છે. અનંતા કર્મો ભલે બાંધ્યા, ગુણ શ્રેણી નિર્જરામાં આવે છે. પહેલે સમય નિર્જરા થાય એના એનાથી એને 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 એટલાને એટલાને ગુણો એટલે બીજે સમય થાય. વળી 4th ગુણસ્થાને જેટલી થાય એના કરતાં 6th-7th ગુણસ્થાને ગુણ શ્રેણી નિર્જરા કહી, 5th અને 6th. એવી રીતે ઢગલાબંધ કર્મ નિર્જરા છે. પુરુષાર્થની કળ સુધી જાય તો ઢગલા થાય એમ કહે છે. ધન રળે તો જેમ ઢગલા થાય, ભાઈ તમે કેટલા પૈસા રોક્યા હતા? તો 60,000. એ કોકનો લોન લઈને મૂડી નોટ કેટલા કમાણા? 1,60,000 નફો. 60,000 રોકાણમાં 1,60,000 નો 12 મહિને નફો. તો એ કોણ કમાણું કે ધન કમાણું એમ કે છે. મહેનત તો બીજો માણસ નોકરે કરે છે. એ પેઢીમાં નોકર એથી વધારે શેઠ કરતા વધારે મહેનત કરે ને એને પગાર મળે ખાલી. ધન રડે તો ઢગલા થાય. જેમ સંસારમાં એવી રીતે લાભ થાય છે તેમ અહીંયા જ્ઞાન અને પુરુષાર્થ યથાર્થ પ્રકારે થાય તો ઢગલાબંધ શાંતિ થાય. ચોથા ગુણસ્થાને ગુણસ્થાની નિર્જરા છે એટલે શાંતિ પણ ઘણી છે. 4th ગુણસ્થાને પછી 6th-7th શાંતિ ઘણી છે. એ શાંતિનો અનુભવ કરનાર બરાબર સમજી શકે એવી વાત છે. એને જેને અનુભવ ન હોય એને સમજી શકે. પણ વિશ્વમાં વજ્રપાત થાય તો પણ ભય થતો નથી, સમયસરમાં આવે છે નિર્જરાધિકારમાં. વજ્રપાત થાય તો પણ એને ભય સપ્તભત ભય રહીત છે જ્ઞાની. અને મુનિરાજને તો કોઈ પરિસ્થિતિમાં ભય નથી, એ પુરાવો છે એ જે એ સદાય જંગલમાં રહે છે. એક બે રહી જવું એટલે ખબર પડે જંગલમાં કેમ રહેવાય છે. અનુભવ કરવા જેવી તારંગા છે ને, તારંગા જીયા તારંગા એની પર જવા જેવું છે. બહુ એકાંત સ્થળ છે. મંદિર કે ધર્મશાળાની બહાર નીકળો એટલે પારડ છે, બીજું કાંઈ નથી, ત્યાં વસ્તી જ નથી. દિવસે તમે પાડોમાં આવીને જાવ તો વસ્તી ન મળે, કોઈ હામો મળે નહીં, એટલો એકાંત સ્થળ છે દિવસે. રાત્રે તો સવાલ જ નથી. રાત્રે તો સવાલ જ નથી. હવે રાત્રે તમે બહુ દૂર જવાની જરૂર નથી, થોડાક બહાર જઈને બેસો એટલે ખબર પડે. ઘોર અંધારું હોય, અંધારી રાત હોય, બાકી અને ઉનાળાની અંદર એ બધા જે પ્રાણીઓ છે જે જમીનમાં દરમાં રહેતા હોય, સર્પ વગેરે, એ બહાર નીકળે કેમકે એને ઠંડી હવા મળે. ત્યાં બેઠા હોય ને ખબર પડે, પ્રયોગ કરવા જેવા છે. તારંગા એકલા જવાનો વિચાર કર્યો. મારે યાર હતો જવાહરભાઈ, મારે યાર હતા, ખાલી બે જણા હતા. કે મારે હાર આવું, મારે તો એકલા જ જવું. જે અજમેરની શિબિર ન કરી, જયપુર બધા બધા જે વિદ્વાનો તૈયાર થાય છે ને, એને વર્ષમાં એકાદ વખત વિદ્વાનોને તૈયાર કરવામાં જવું પડતું હતું. સ્વીકાર્યું હતું આ લોકોને થોડું અધ્યાત્મ આપવું એમ. દસેક દિવસ, પંદર દિવસ નક્કી કર્યો હતો પણ દસ દિવસ જતો હતો જયપુર. પછી એ દિવસોમાં શિબિર અજમેરની ગોઠવણી હતી, એટલે થોડું અજમેરની શિબિરમાં થોડુંક પ્રવચન આપીને પછી તમારે જવું હોય તો જજો. અજમેરની અજમેરમાં પ્રવચનનું પતાવીને પછી તારંગા આવી ગયા. એકાંત બહુ જ એકાંત છે, ઘણું સરસ એકાંત. પહાડ ઉપર જ છે, દિગંબર શ્વેતાંબર બે મંદિરો છે ને બે નાની ધર્મશાળા છે. જવાહરભાઈ રાત્રે હું જાય, આપણે રાત્રે બહાર નીકળી જઈએ પછી એકાંતમાં. એકાંત શું છે અને મુનિદશા શું છે એની ઝાંખી થાય એવું છે. ચાર પાંચ દિવસ ગણા હતા. રાત્રે બાર જવાનું કઈ ના, એ તો કઈ ધ્યાન નતું રહેતું પછી, કઈ ઘડિયાળ જોવાનું નહીં કઈ હાલે ત્યાં સુધી. કુદરતી અંધાર્યું હતું પાછું, અજવાળ્યું નહોતો, ઘોર અંધારી રાત. આપણો હાથ નો દેખાય, આમ હાથ રાખતો હાથ નો દેખાય, એટલો અંધારો. હમ મુનિને કેટલી શાંતિ હોય છે, કહેવાનો મતલબ જે વાતાવરણથી સંસારના જીવો ભય પામે, રહી ન શકે, ત્યાં એ કાયમ માટે રહીએ તો એની શાંતિ કેટલી, વાત તો આપણે અહીંયા લઈ જવી છે, એમને કેટલી શાંતિ હોય છે. કોઈ પરિસ્થિતિમાં શાંતિ જ ન થાય, આખું જગત બીએ ત્યાં એની શાંતિનો પાર નહીં, એવી નિશ્ચળ શાંતિ, અચળ શાંતિ હોય છે. અપૂર્વ અવસર ગાયું જ છે ને કૃપાળુ દેવા, કેવું ગાયું છે, ભાવના જ ભાવી છે. ગ્રસ્ત દિશામાં જેની એવી ભાવના હોય, એ ભાવના અતિ ઉગ્ર થાય ત્યારે એનું પરિણમન આવે ને મુનિ દશા આવે. જે સ્મશાનમાં મળદા બળે અને રાત્રે લોકો જતા બીએ, એ સ્મશાનમાં ધ્યાન કરવા જાય છે મુનિઓ. તો એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભ, તો મન ક્ષોભ પામે અચકાય નહીં, અચકાટ ન થાય, દેહને ભૂલી જાય છે. દેહને ભૂલી જાય, હું દેહધારી છું કે કેમ એ વાત ભૂલી જાય છે. એટલા ચૈતન ગોળામાં ઉપયોગ રમે છે બસ, અને અંદરની જે અનંત શાંતિ છે એનો અનુભવ કરે છે, પ્રત્યક્ષ કરે છે. કેવળ જ્ઞાન લીધું કે લે છે, પુરુષાર્થમાં રાજદી લાગેલા રહે છે, પુરુષાર્થની રમઝટ આવતી હોય, ઊંઘ ઊંઘ આવે નહીં એને. કેટલીક એમને પોતાના કામની ગંભીરતા છે, સિન્સિયરિટી કેટલી છે, રાજદી કામે લાગે છે, સંસારના કોઈ કામને હાથ લગાડે નહીં અને પોતાના કામથી નવરા થાય નહીં એટલે હાથ લગાડે નહીં. સંસારના કામને કોણ હાથ લગાડે છે કે જે નવરા છે. અત્યારે પણ દીક્ષા લીધા પછી બીજા કામ કેમ હાથમાં લઈએ છે, એ કામ માટે નવરા છે માટે હાથમાં લઈએ છે. મુનિઓ તો નવરા હોય નહીં, એ આત્માના કામમાંથી નવરા ફુરસદ થાય તો એ બીજા કામ, બીજું કામ વિકલ્પ આવે ને એમને. હે, અરે કેટલું આકુતા થાય, તો એ સહન જ કરી શકે નહીં, તો પછી મુનિ છોડે શું કરવા, ઘર જો સહન કરી શકતા હોય. એમની દશામાં તો એ વિકલ્પો સંસારના કાર્યોના ઉત્પન્ન જ ન થાય. ઉત્પન્ન થાય તો દુઃખ લાગે ને, ઉત્પન્ન જ ન થાય. બીજી બાજુ એ પોતાના સ્વરૂપના પુરુષાર્થમાં એટલા લાગેલા રહીએ છે, બહાર નથી આવતા. એમ કાંઈ કામ છોડીને બહાર જ નથી નીકળી શકતા. એટલે એમના દર્શન એ રીતે કર્યા છે જ્ઞાનીઓએ, મુનિઓના દર્શન જ્ઞાનીઓએ એ રીતે કર્યા છે કે હાલતા ચાલતા સિદ્ધ છે. અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારમાં મોક્ષ તત્વ કહ્યું છે, ભાવલિંગી મુનિને મોક્ષ તત્વ જ કહ્યું છે, સમનિજરા તત્વ નથી કીધું. હરિયન દશાને મોક્ષ તત્વ કહ્યું તો ગણતરી પ્રમાણે વ્યાજબી છે. અહીંયા ગણતરીનો સવાલ નથી, અધ્યાત્મમાં ગણતરીને ગૌણ કરે છે. મુનિરાજને મોક્ષ તત્વ કીધું છે, એના ઉપરથી ગુરુદેવે મુનિઓને હાલતા ચાલતા સિદ્ધ કયા છે. એ શું થયું, પુરુષાર્થથી એ શાંતિના ઢગલા ક્યાંથી થયા, વાત તો આપણે અહીંથી ચાલુ અનુસંધાન વિષયનું એ છે કે એ શાંતિના ઢગલા ક્યાંથી થયા, કે પુરુષાર્થથી થયા. એ પુરુષાર્થ ક્યાંથી થયો, જ્ઞાનથી છે, એ મનને સર્વત્ર પ્રધાનતા છે. બહારમાં ધન મળવું તે પુણ્યાધીન છે, સંસારમાં ધનનો સંયોગ થવો એ તો પૂર્વના પુણ્યને આધીન છે, આપણે એને નસીબ કહીએ છીએ ચાલુ ભાષામાં. ધન મળવું તે કોઈના હાથની વાત નથી, એ તો બધા બજારમાં કમાવા આવે છે અને કોઈને ઓછું જોતું નથી, બરાબર છે ને? કેટલી માથા પચીસી કરે, તેને પહેલું પૂછે એક સોદો પાર પાડવો હોય માથાનો દુખાવો થાય, આમ ઉઠા ભણાવવા પડે, નાને આમ ઉઠા ભણાવવા પડે, બહુ માથાકૂટ કરો ત્યારે માંગ પાર પડે. હા, એ તો ઉદય હોય તો પૂનનો નીતરી બધી માથાકૂટ ને કસરત બધી નકામી જાય, કેમ કે કોઈના હાથની વાત નથી. એનો પુરાવો શું છે? સાવ ડોબા જેવો બારદાન જેવો હોય ને એ લાખો કમાય, અને ચતુર્થમાં ચતુર કાગડા જેવો હોય ને એ ઠેબા ખાય, તો કાંઈ હાથમાં ન આવે. ઘણા ગોથા ખાય અને ઉમતાનું નુકસાન કરી બેસે. આ તો બધી પ્રત્યક્ષ દેખાય એવી વાત છે. એટલે એ તો પોતાના હાથની વાત નથી, પૂર્વ પ્રારબ્ધને આધીન છે. પણ આ પુરુષાર્થ, આત્મશાંતિ માટેનો પુરુષાર્થ તો પોતાના સ્વભાવમાંથી સ્વાધીનપણે, પોતાના પુરુષાર્થથી સ્વાધીનપણે પ્રગટે છે. બહારના કાર્યોમાં સફળતા મળવી એ તો નસીબાધીન છે, એ કોઈ મહેનતને આધીન નથી. ત્યારે આત્માનો પુરુષાર્થ અને આત્માની શાંતિ એ તો પોતાના હાથની વાત છે, અને એમાં નસીબનો આધાર નથી, એમાં કોઈ નસીબનો આધાર નથી. પુરુષાર્થ તો પોતાના સ્વભાવમાંથી પ્રગટે છે. સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકી અસ્તિત્વ ગ્રહણ કરે, અસ્તિત્વ ગ્રહણ છે ને એમનો બહુ માર્મિક શબ્દ છે. હૈયાતીનો સ્વીકાર થવો, મારા પ્રદેશ પ્રદેશમાં શરીરના સંયોગમાં રહેલો જે આત્મા, એના પ્રદેશ પ્રદેશમાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત શાંતિ, અનંત સુખ હૈયાત છે. અત્યારે અત્યારે મોજૂદ છે. સુખધામ અનંત સુસંત ચાહીએ. સુસંત એટલે સમ્યક દ્રષ્ટિ, સંતો જેને ચાહે છે, જેની રુચિ છે, જેની ચાહના છે, એવું અનંત સુખનું ધામ હું પોતે જ છું. અત્યારે જ મારામાં અનંત સુખ ભરેલું છે, મારે દુઃખી થવાની કાંઈ જરૂર નથી. પ્રગટ વેદન અંશ ઉપરથી એનો સ્વીકાર કરે, ગ્રહણ કરે. એટલે હૈયાતીને પકડે, આ તો છે અને પોતામાં છે એને પકડવું છે. આમ તો બારમાં હૈયાતીને પકડે છે ને, મારે મકાન છે, મકાન હારે લઈને ફરે છે, મકાન કંઈ ખિસ્સામાં રહીએ, મારે પૈસા છે તો બ્લેકમાં ખિસ્સામાં લઈને ફરે છે, મારે કુટુંબ છે ધારે નારે ફરે છે, છોકરો અમેરિકા ભણતા હોય નિશાળે ગયા હોય, હારે નારે ક્યાં છોડવું હોય, પણ હયાતીનો અનુભવ કરશે કે નહીં? દૂર ક્ષેત્રે રહેલા પદાર્થોની હયાતીનો અનુભવ કરીને હૂંફમાં હાલે છે કે નથી હાલતો? અથેને રહે છે કે નથી રહેતી? મને વાંધો નથી, મારે કુટુંબ છે, મારે પૈસા છે, મારે મકાન છે, મને વાંધો નથી. તો અહીંયા કહે છે કે તારી અંદર રહેલી જે શક્તિ છે એ શક્તિની હયાતીને તું સ્વીકાર. અનંત સુખ શક્તિ છે, અનંત જ્ઞાન શક્તિ છે, અને તે પ્રત્યક્ષ અંશ ઉપરથી તું સ્વીકાર. અસ્તિત્વ ગ્રહણ કરે એટલે કે અનંત ગુણની વૃદ્ધિથી ભરપૂર, અનંત ગુણથી સમૃદ્ધ પદાર્થ છે. એક બે ગુણ એવા નથી, વિના ગિણાયની એવા અનંત ગુણથી સમૃદ્ધ ભરપૂર આત્મામાં જાય તો આત્મામાં જે ભર્યું છે તે જ્ઞાન દર્શન અને લીનતા બાદ પ્રગટ થવા માંડે, અનંતે અનંત ગુણ પ્રગટ થવા માંડે. જેમ કોઈ પાણીથી ભરેલો મોટો ફુગો હોય એની એક ટાંકણી મારે ને શેડ ઉડે સીધી અંદરથી, એનું ને એનું જ પ્રેશર છે ને, અંદર પાણીનું જ પ્રેશર છે, હા, અંદરથી સીધી શેડ ઉડે. જેટલું પાણી વધારે એટલી શેડ ઊંચી જાય, અને જેટલું કાણું નાનું એટલું જોરથી શેડ ઉપર જાય. જો સાયન્સ શું છે, મોટું કાણું હોય ને તો એટલી શેડ ઉપર ન જાય, કાણું ઝીણું હોય તો ઉપર જાય ફુવારાની જેમ જાય, અને જેટલો પાણીનો જથ્થો વધારે એટલી ઉપર જાય. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે ને, તો એવું છે કે આત્મા અનંત 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 ગુણોથી એટલો બધો ભરચક, એટલો બધો ભરચક પદાર્થ છે એક કાણું પાડવાની જરૂર, પંચર કરવાની જરૂર છે. સમય દર્શનથી અંદર ચૈતન ગોળો ભરેલો છે એમાં એક પંચર કરો, ફુવારો, શાંતિનો ફુવારો છૂટે અંદરથી. શું કહે છે, સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકી અસ્તિત્વ ગ્રહણ કરે એટલે કે અનગુણથી ભરપૂર આત્મામાં જાય તો આત્મામાં જે ભર્યું છે બધું દર્શન જ્ઞાન ચારિત્ર સુખ શાંતિ બધું પ્રગટ થાય અને અનંત ગુણની નિર્મળતા પ્રગટે. એ દશા અલૌકિક છે, એ સ્થિતિ અલૌકિક છે. અને અનુપમ અને વચનાતીત હોવાથી અને અનુભવ ગોચર થતી હોવાથી અનુભવ કરાવવા માટે આ બધી વાતો કરી છે જ્ઞાનીઓએ. એટલે પુરુષાર્થની જેમ ધન રડને ઢગલા થાય તેમ આત્માની અનેક જાતની નિર્મળતાઓ પુરુષાર્થ કરે તો પ્રગટ, પુરુષાર્થાધીન છે એમ કેમ છે. પુરુષાર્થનો પ્રશ્ન ઉઠાવ્યો છે એટલે એ બધી રીતે પુરુષાર્થના દ્રષ્ટિકોણથી વાત કરી છે. અનેક દ્રષ્ટિકોણ છે એક પદાર્થને સમજવા માટેના, અનેક દૃષ્ટિકોણ છે એટલે જુદી જુદી રીતે આખા અંગપૂર્વની રચના એવી રીતે થઈ છે, અંગપૂર્વની રચના એ રીતે થઈ છે. વિશેષ લઈ
સકલની સ્વતંત્રતા.